તારીખ 7/12/1996, શ્રી સ્વાનુભૂતિ દર્શન, પ્રશ્ન 80, 81 અને 82 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 49.
આત્માનો અનુભવ કરવાની ભાવના હોવા છતાં આત્માનો આનંદ કેમ આવતો નથી? પ્રશ્ન કરનારને એમ છે કે અમને ભાવના છે, આનંદ પ્રગટ થતો નથી, એવો પ્રશ્ન છે. સમાધાન, પુરુષાર્થ કરતો નથી. આમ તો ભાવના તો એને કહેવાય કે ભાવના અનુસાર કાંઈ પણ કોઈ પણ અંશે પુરુષાર્થ ચાલુ રહે તો ભાવના કહેવાય, નહીતર વિકલ્પ કહેવાય કે ઈચ્છા કહેવાય. જીવ પુરુષાર્થ કરતો નથી, ભાવના છે પણ સ્વભાવ રૂપે પરિણમીને આગળ જવું જોઈએ તેમ જતો નથી. પરિણમન આવવું જોઈએ એટલે હદે ભાવના નથી. નિમિત્ત મન છે, પણ ઉપર ઉપરની ભાવના હોય તો એથી કઈ કામ ન થાય. પછી અતિ પરિણામીપણાને લીધે જીવને એમ હોય છે કે મને ભાવના તો બહુ સારી છે, મારું કેમ કામ થતું નથી? પણ સારી તો એની માનેલી સારી છે, કેમ સારી નથી? તો બીજા ઉદયોદય ભાવોમાં તો રસ બરાબર લે છે જીવ, એ વખતે એની ભાવના ક્યાં ખોવાઈ ગઈ? જો ભાવના તીવ્ર હોય તો બીજા ઉદયોમાં રસ ન આવે, જાગૃતિ રહે. મારી ભાવનાને હાનિ પહોંચે છે, ઠેસ લાગે છે, મારી ભાવના વિરુદ્ધ જવાય છે આ પરિણામોથી, એમ તરત એને માલુમ પડે. પણ ઉદય ભાવમાં તો બરાબર રસ લે, વળી નવરો પડે ત્યારે કે મારે ભાવના છે પણ મારું કામ થતું નથી, એમ તો ક્યાંથી થાય? એટલે એની ભાવના ઉપર ઉપરની છે, એની પુરાવો છે, સાબિતી છે કે એને બીજે રસ પડે છે, ઉદય ભાવમાં રસ પડે છે, ઉદય પ્રસંગોમાં રસ પડે છે. ભાવના એવી જોઈએ કે સ્વભાવ રૂપે પરિણમન આવે, રહી જ ન શકે. અથવા સ્વભાવની સમીપતા થાય એ દિશામાં કાંઈ ને કાંઈ આગળ વધે એવો એનો પુરુષાર્થ હોવો જોઈએ. નાતા ધારા પ્રગટ કરીને, કરતા બુદ્ધિ છોડીને નાયક રૂપે પરિણમે તો આનંદ પ્રગટે. તો વસ્તીમાં નાસ્તી છે, જ્ઞાતા ધારા પ્રગટ કરે તો કરતા બુદ્ધિ છૂટી જાય અને જ્ઞાતા ભાવે નાયક રૂપે પરિણમે તો આનંદ પ્રગટે, એ સહેજ પ્રગટે છે. સતત પરિણમે એને ધારા કે છે.
સતત પરિણમે એ તો યથાર્થ હોય ત્યારે,
હા, એ જ્ઞાન દશા છે. જ્ઞાતા ધારા પ્રગટ થાય, કરતા બુદ્ધિ છૂટે, જ્ઞાન દશા છે તો આનંદ પ્રગટે, જ્ઞાન દશામાં આનંદ પ્રગટે. પણ જ્ઞાયક રૂપે પરિણમતો નથી, માત્ર જ્ઞાતા ભાવે રહેતો નથી, રહી શકતો નથી. રાગ કરે છે ને કા દ્વેષ કરે છે, એમ કે અભિપ્રાયમાં ઇષ્ટ અનિષ્ટપણાની બુદ્ધિ પડી છે. એકત્વ બુદ્ધિ વિભાવ સાથે છે તો પછી આનંદ રૂપે ક્યાંથી પરિણમે? એકત્વ વિભાવ થયા કરે છે, એમાં એકત્વ બુદ્ધિ સાથે છે, ઇષ્ટ અનિષ્ટપણાની બુદ્ધિ સાથે છે, કરતા ભોગતાપણાની બુદ્ધિ સાથે છે, અજ્ઞાતા ભાવ ક્યાંથી રહેવાનો હતો? ભાવના હોય પણ ભાવના પ્રમાણે કાર્ય કરતો નથી એનું શું? ભાવના રાખે છે કે મને આનંદ પ્રગટ થાય તો સારું, મને સ્વાનુભવ થાય તો સારું, પણ એ પ્રમાણે પોતે તો કામ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, કામ ઊંધું કરે ને ભાવના રાખે એનો અર્થ શું? એમ કે છે શું બીજું કોઈ બારમાં કરવા ધારેલું કામ હોય એ પ્રમાણે ન થાય તો ઊંચો નીચો થઈ જાય. અહીંયા ભાવના પ્રમાણે કામ નથી થતું અને ભાવના વિરુદ્ધ બીજા પરિણામ ચાલે છે ત્યારે કેમ કઈ થતું નથી? હું શરીરથી ભિન્ન છું એમ વિચાર વિકલ્પ કરે પણ અસાતા આવે ત્યારે એ વિચાર વિકલ્પ ક્યાં ગયા? એમ કે સમજણ ક્યાં ગઈ? સમજણ લ્યો, શરીરથી ભિન્ન છું એવી સમજણ કરી પણ અસાતા વખતે અસાતામાં જોડાઈ ગયો ત્યારે સમજણ ક્યાં ગઈ? એમ પોતે પોતાને પકડવો જોઈએ. એ સંક્ષિપ્તમાં ઉત્તર છે 80માં બોર્ડમાં. એટલે સમજણ છે એ સમજણની એટલી ગંભીરતા હોય તો એથી સમજણ વિરુદ્ધ પરિણામ ચાલે ત્યારે પકડે પોતે પોતાને. આ સમજણનું શું? તો જો ઉલટું પરિણામ ચાલે એમાં બ્રેક લાગે. પાછળથી લાગે છે ને
તરત જ, મીન્સ બહુ વિકલ્પ ના લંબે પણ એ જ વખતે લાગવો જોઈએ જે વખતે પરિણામ ઉલટું ચાલતું હોય.
પછી ફરીને શું?
પછી સંઘર્ષ ચાલે કેમ કે મોટું
પરિણામ નહીં. પછી ફરીને એવું થાય ત્યારે શું? પ્રગતિ કરે તો કાર્યકારીપણું છે. પ્રશ્ન વિકાસીમાં આપ ટૂંકું કહો ને, ગોથા બહુ ખવાય છે. ટૂંકું એટલે સીધું કામ થાય એવું કઈ કયો ને? સમાધાન જ્ઞાનમાં બધા ભેદને જાણવા. ટૂંકું કહો એમ કરીને જ્ઞાનનો નિષેધ ન કરવો, સમજણનો નિષેધ ન કરવો. બીજા પડખેથી જેટલા પડખેથી સમજે એટલી દ્રઢતા મક્કમતા આવે. એટલે મારે સમજવું નથી એમ નિષેધ ન કરવો. એમ કે જે કાંઈ મક્કમતાના પડખા આવે તો આ લાંબુ લાંબુ આવે છે એમ કરીને એનો નિષેધ ન કરવો, કંટાળો ન લાવો. રૂચિવાળો તો મારા કામની વાત છે એમ સમજીને પોતાની મક્કમતા વધારે. એટલે કે છે જ્ઞાનમાં બધા ભેદને જાણવા પ્રયોજનભૂત. અપ્રિય ભેદો એને છોડી દેવા, પણ દ્રષ્ટિ એક દ્રવ્ય ઉપર કરવી. શ્રદ્ધાનો વિષય તો એમાં લાંબુ લાંબુ નથી, એમાં તો અભેદ દ્રવ્ય છે. અને સ્વમાં એકત્વ બુદ્ધિ કરીને પરથી વિભક્ત થવું અને પોતાના અભેદ સ્વરૂપમાં અભેદતા સાધીને પરથી ભિન્ન થવું, આ સંક્ષેપ છે. લ્યો, પરથી ભિન્ન થવું અને સ્વથી અભિન્ન થવું. એકત્વ બુદ્ધિ એટલે એકત્વપણાનો અભિપ્રાય, એ અભિપ્રાય ભેદ જ્ઞાન થી ઘડાય. અને પ્રોસેસ તો ભેદ જ્ઞાન સિવાય બીજું કોઈ નથી. રાગ થી ભિન્ન કરો એટલે રાગ ના વિષય થી તો ભિન્ન થઈ જાય. હું એક ચૈતન્ય તત્વ છું, હું એક ચૈતન્ય તત્વ છું તે જાણી લેવું. એમ જાણી લેવું કે હું તો એક ચૈતન્ય તત્વ છું, નિરાલંબ નિરપેક્ષ છું અને કોઈથી લેપાય માન ન થવાય એવો નિર્લેપ તત્વ છું, નિર્લેપ સ્વભાવ છું. એમ જાણવું, એમ ગ્રહણ કરવું. અનંત ગુણ પર્યાયના અનંત ભેદો છે તેની જાજી અપેક્ષામાં ન રોકતા મૂળ તત્વને ગ્રહણ કરી લેવું કે મારું અસ્તિત્વ જ્ઞાયક રૂપે છે. અનંત ગુણ પર્યાયના અનંત ભેદો છે, કઈ બધા પ્રયોજનભૂત નથી. પ્રયોજન પકડવું, બાકી તો અનંત ગુણ ભેદો ના પ્રયોજનની સાથે કઈ જીવને પ્રયોજન નથી. અનંત ગુણ પર્યાયથી કેવો છે એનું કોઈ પ્રયોજન નથી. મુખ્ય મુખ્ય ગુણથી ઓળખવા પૂરતું પ્રયોજન છે. જેમ કે ઘરમાં કોઈ પોતાની ગેરહાજરીમાં કે રાત્રે ચોર પ્રવેશ કરી ગયો, ચોર પકડવાનો પ્રયોજન કેટલું છે? ચોર ને પકડવો એટલું છે. પછી ચોર કેવો છે, રૂપાળો છે કે કદરૂપો છે, ગરીબ છે કે તવંગર છે, ગામનો છે કે પરગામનો છે, હે નાત જાતનો છે, એનું કઈ પ્રયોજન છે? છે એ બધું એને ચોરી કરે છે, માટે પકડીને પોલીસને આપી દે, દેવો હોય એવો ચોર છે, એ વાત નક્કી છે. બીજી માથાકૂટમાં પડતો નથી કે ભાઈ જો રૂપાળો હોય ને તો આપણે એને કાંઈ ન કરવું, એમ છે કે? એટલે જરાક આપણે ધ્યાન રાખવું કેવો છે, જોઈ લઈએ જરા એનું મોઢું બરાબર જોઈ લઈએ. આપણે એની સિકલ આરે કાંઈ લેવા દેવા નથી, એને હોંપી દો પકડીને. હા, વગર પૂછે ઘરમાં આવી ગયો ક્યાંથી અને પકડીને હોંપી દો. છુપાઈ ગયો હતો પણ પડદા પાછળ છુપાણો હતો, પણ નીચે પડદો ટૂંકો હતો, પગ દેખાતા હતા, મોઢું નહોતું દેખાતું. મોઢું જોયા પછી માનું એમ કે ત્યાં તરક ઉઠાવે, મોઢું જોઈ લઉં અને એમ લાગે કે ચોર જેવો દેખાય છે તો ચોર માનું, સજ્જન જેવો દેખાતો હોય તો એ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. એમ બધા ગુણો જાણી લઉં તો હું આત્મા જાણું એમ નહીં, એ જ્ઞાન નથી. સ્વથી એકત્વ અને પરથી ભિન્નત્વ, બસ આટલું જ પ્રયોજન છે. આથી વધારે પોતાને પ્રયોજન નથી. બીજા ગુણો અનંતા છે, ગમે તેવો છે અને અનંત પ્રકારના છે, એથી આ આત્માને કાંઈ પ્રયોજન નથી. જાજી અપેક્ષામાં એટલે અપ્રયોજનભૂત જે ભેદો છે એની અપેક્ષામાં ન રોકાતા મૂળ તત્વને ગ્રહણ કરી લેવું કે મારું અસ્તિત્વ તો જ્ઞાયક રૂપે છે, જ્ઞાનની પ્રધાનતાથી હું જ્ઞાન સ્વરૂપે આત્મા છું, એ મૂળ સ્વરૂપ છે એમ ગ્રહણ કરી લેવું. જ્ઞાનથી જુદો પડશે, જ્ઞાનથી સ્વરૂપમાં એકત્વ કરશે. જ્ઞાન સાધન છે, બીજું કોઈ સાધન નથી. એ પણ સંક્ષિપ્તમાં લઈ લીધો. 82મો ધ્રુવ દ્રષ્ટિના જોરમાં પર્યાય ગૌણ કરવાની વાત આવે તેમાં એકાંત પકડાઈ જાય છે અને એમાં રોકાઈ પણ જવાય છે, એનું શું કરવું? સમસ્યા રજૂ કરી છે શાસ્ત્રમાં. ખાસ કરીને ધ્રુવ દ્રષ્ટિ પ્રકાશમાં તો ઘણી એવી વાતો છે. પર્યાયને અત્યંત ગૌણ કરે છે, એકાંત થઈ જાય છે અમારાથી, એનું શું કરવું? અથવા એવી એવા ને એવી વાતમાં રોકાઈ જઈએ છે, ઠીક છે. શું છે કરે છે કે ધ્રુવ દ્રષ્ટિના જે વચનો છે એ વચનોનો રાગ કરે છે. વચન રાગ, વચન પૂદગળાત્મક છે ત્યારે પૂદગળનો રાગ થયો. હું સુગાનીજીએ કીધું કે ધ્રુવને પર્યાય કેટલા ભિન્ન છે કે વિંધ્યાચળ ને સિંહાચળમાં બે પર્વત હોય પણ બે ભીન હોય ને એવી રીતે. પછી કે ભાઈ સોગાનીજી કરતા આપણે આગળ જરાક વધો ને કે તો કે મારે પર્યાય છે, હું તો લોકમાં છું, લોકાકાશમાં છું અને મારી પર્યાય તો અલોક આકાશમાં છે. એટલી કાઢી આગે એને અમારે તો એવી ચર્ચાઓ ચાલે, એવી ચર્ચાઓ સોગાનીજી કરતા અમે તો આગળ વધી ગયા. હા, સોગાનીજી તો સહ્યાદ્રીની વિંધ્યાચળની જ વાત કરતા હતા. અમે તો પર્યાયને અલોકાકાશમાં મોકલી દીધી છે. હવે અમારે લોકોને એવું જામે એમ કે સત્સંગમાં હું કેમ લાગ્યું તમને? આ બધો પૂદગળનો વચનનો શબ્દોનો રાગ છે, બીજું કઈ નથી. સ્પષ્ટ કીધું કેમ લાગ્યું? એમ કે અમને દૈવ દ્રષ્ટિ પ્રકાશ બનાવ્યું છે તે બહુ સારું લાગશે, જરા એ તો અપેક્ષા એવી રાખેલી. હું વખાણ કરશે, બીજું આ તો શબ્દ રાગ છે, પૂદગળ નો રાગ છે, શબ્દ છે પૂદગળ છે એનો રાગ છે. ભાવમાં આવવું જોઈએ બધું. પર્યાય ગૌણ થઈ સ્વરૂપની દ્રષ્ટિ થવી જોઈએ. આ તો બોલી બોલીને રાજી થવું, વિકલ્પ કરી કરીને રાજી થવું, અને કા પછી એવું બધું વિચારમાં આવ્યું હોય એ બોલી બોલીને બધાને દેખાડવું. જુઓ અમે આવું આવી ચર્ચા કરીએ છીએ, જુઓ અમે આવું બોલીએ છીએ, દેખાવ કરવાનો ભાવ થઈ જાય. એ પાછું દેખાય આવે. અને સુગાનીજીને પરિણામ આવ્યું હતું, અહીંયા તો પરિણામ આવ્યા પેલા સુગાનીજી કરતા આગળ વયા ગયા અમે. ઠીક. પરમાગમ મંદિરમાં પાંચ પરમાગમ કોતરતા હતા, એક ભાઈ આવ્યા ધ્રુવ દ્રષ્ટિ પ્રકાશ પ્રત્યે, બહુ રાગ થઈ ગયેલો, મારા ઘરે આવ્યા ભાવનગર સોનગઢ આવેલા. ધ્રુવ દ્રષ્ટિ પ્રકાશ કોતરાવું જોઈએ, આ ભાઈ કઈ આગમ ને કોતરાવાની જરૂર જ નહીં પડે. પેલા ધ્રુવ દ્રષ્ટિ પ્રકાશ કોતરાવું જોઈએ. એ જ દિવ્ય ધ્વનિ છે. અરે દિવ્ય ધ્વનિ એની પાસે કઈ નથી, ફેંકે ત્યારે પછી એવું ફેંકે. એવું છે પછી જો વાત એમ છે કે એ પંચ પરમાગમમાં એક સમયસાર છે, અને સમયસારમાંથી ગુરુદેવનો જન્મ થયો. ગુરુદેવ ક્યાંથી જન્મ? એ સમયસારમાંથી જન્મ. અને એ ગુરુદેવમાંથી સોગાનીજી જન્મ, અને સોગાનીજીમાંથી દ્રવ દ્રષ્ટિ પ્રકાશનો જન્મ થયો છે. એટલે દ્રવ દ્રષ્ટિ પ્રકાશનો કરતાનું મહત્વ વધારે છે. દિવ્ય ધ્વનિની તો વાત જ જુદી છે. કોઈ છદ્મસ્ત ગણધર દેવ હોય તો એની વાણી દિવ્ય ધ્વનિની તો લે. જેમ જેમ સમજવું છે, આપણને રાગ થઈ જાય કોઈ એક વાતનો એટલે ફેંકા ફેંક કરીએ, એવું ન થવું જોઈએ. તો મને રાગ છે એ પ્રમાણે બધાને થવું જોઈએ, એવું કોઈ જરૂરી નથી. બેલેન્સ ન રહીએ ત્યારે એવું થઈ જાય. એકાંત પકડાઈ જાય છે. શું કહે છે? કોઈ કોઈને એકાંત પકડાઈ જાય છે. પર્યાયને જુદી માનવી કે ભેગી માનવી એમ રોકાઈ મુંજાઈ જાય છે. કરવું શું? પ્રવચન સારમાં આમ આવે, આમાં આમ આવે, કરવું શું? ભેગી માનવી જુદી માનવી. ધ્રુવ દ્રષ્ટિના જોરમાં સરસ ખુલાસો આપશે. મેન્શનનું તો બહુ વિઝન એટલું બધું ક્લિયર હતું, બધા પડખેથી ખુલાસો આપતા હતા. ધ્રુવ દ્રષ્ટિના જોરમાં શુદ્ધ પર્યાય પ્રગટ થતા તે ભેગી છે કે જુદી છે તે તેના જ્ઞાનમાં સમજાઈ જશે. ત્યાં દ્રવ દ્રષ્ટિનું જોર થશે અને એ જોરમાં જોરમાં શુદ્ધ પર્યાય પ્રગટ થઈ જશે ત્યારે ભેગી છે જુદી છે બધું સમજાઈ જશે, કાંઈ મૂંઝવણ રહેવાની નથી. યથાર્થ પરિણતિમાં તે આવી જાય છે, યથાર્થતા છે ત્યાં બધું આવી જાય છે. પર્યાયનું વેદન થાય છે તેથી સમજાય જશે કે તે સર્વથા જુદી નથી. શું પર્યાય પ્રગટ થઈને વેદાશે કે નહીં વેદાય, અનુભવ થશે કે નહીં થાય, કે થશે? તો અનુભવ થાય એ સર્વથા જુદી હોય તો થાય નહીં. શું આખું દ્રવ સામાન્ય છે અને પર્યાય નવી પ્રગટ થાય છે અને વ્યય થાય છે તેવો તેનો ક્ષણિક સ્વભાવ છે. દ્રવ સામાન્ય પોતે છે, ત્રિકાળી અસ્તિત્વ ત્યાં છે, દ્રષ્ટિનો વિષય એ છે, પર્યાય છે, ક્ષણિક સ્વભાવી છે, આ ત્રિકાળ સ્વભાવી છે. પણ તે સર્વથા જુદી નથી તેમ અપેક્ષાથી સમજવું. અપેક્ષાથી સમજવું એટલે શું? આગમની અપેક્ષા એ તો સર્વથા જુદી નથી, અધ્યાત્મની અપેક્ષા એ સર્વથા જુદી છે. એમ મેળ કરતા આવડે તો અપેક્ષા બરાબર છે, કેમ કે ઉદ્દેશ છે એ પર્યાયને અવલંબન લેવાનો નથી. અપેક્ષા એ જુદી નહીં હોવા છતાં, એક અપેક્ષા એ આગમની અપેક્ષા એ દ્રવ્યાનુયોગની અપેક્ષા એ જુદી નહીં હોવા છતાં પણ અવલંબન લેવા માટે તો એને જુદી જ રાખવાની રહે છે. બેસ્ટ એ છે કે પર્યાયનું અવલંબન અનાદિનું છે એ છૂટે અને દ્રવ સામાન્યનું અવલંબન આવે. પર્યાયનું લક્ષ છૂટે અને દ્રવનું લક્ષ થાય, પર્યાયની દ્રષ્ટિ છૂટે અને દ્રવની દ્રષ્ટિ થાય. એ ઉદ્દેશની અપેક્ષા એને જુદી રાખો. અધ્યાત્મમાં એ જુદી પડે છે, એનો આધાર લેવાનો નથી. અપેક્ષા એ સમજવું, હું અપેક્ષા એટલે મર્યાદિત રીતે સમજવું, જુદી નથી એમ મર્યાદિત રીતે સમજવું. અપેક્ષા એ સમજવું એટલે મર્યાદિત રીતે સમજવું, એનું અવલંબન લઈને એનું લક્ષ્ય એની દ્રષ્ટિ રહે એમ નથી. વેદન એનું જરૂર છે પણ લક્ષ્યને અવલંબન એનું ન હોય. દ્રવની જેમ પર્યાય શાશ્વત નથી, ભલે એ જુદી નથી તો પણ એ કઈ ટકવાની નથી. નવી નવી ઉત્પન્ન થાય છે અને વ્યય થાય છે. હવે જે વેદન થાય છે તે દ્રવની જ પર્યાય છે, પણ તે ક્ષણ પૂરતી છે, ક્ષણિક છે. વચના પર એમણે ખુલાસો કર્યો છે, અવલંબન દ્રવનું હોય ને વેદન પર્યાયનું હોય. અવલંબન પર્યાયનું ન હોય અને વેદન દ્રવ્યનું ન હોય, અસ્તિ નાસ્તિથી આમ હોય ને આમ ન હોય, વાત સમાપ્ત થઈ જાય. ત્યાં અપેક્ષા ચોખ્ખી થઈ જાય છે. વેદન અપેક્ષા એ ગૌણ કરવા જાય તો વેદન નો આવે, અને લક્ષ્ય અપેક્ષા એ મુખ્ય કરવા જાય તો પણ અનુભવ ન થાય, સ્વરૂપનું લક્ષ ન થાય. જ્યાં લક્ષ કરવાનો ઉપદેશ હોય ત્યાં પર્યાયને અત્યંત ગૌણ કરે, જ્યાં વેદનની પ્રધાનતા હોય ત્યારે લક્ષને પણ ગૌણ કરે. કથનમાં તો બધી વાત આવે. એમ કે ગુરુદેવ ચોખવટ તો કરતા બધી પકડાવવું જોઈએ. લીધું છે પરમાગમ સારમાં, વેદનની મુખ્યતા વાળા બે ભૂલ છે, એક 514 અને એક 544 છે. ઘણું કરીને બે ભૂલમાં વેદનની મુખ્યતા છે. વેદન અપેક્ષા ગુણ કરીશી નહીં ચાલે એમ કે પાછા, પણ એને ગૌણ કરવાનું કહીએ છીએ. વેદનની અપેક્ષા ગૌણ કરીશ તો નહીં ચાલે એમ કે પાછા, કેમ કે પ્રયોજન અનુભવ કરવાનો છે. એમ કહીને શું કેવું છે, જરા સૂક્ષ્મ વિષય છે. એક જીવ લઈએ જેને સ્વરૂપ લક્ષમાં આવ્યું હોય એવો જીવ લઈએ, સમજાય એટલું સમજો. કોઈ જીવને સ્વરૂપનું લક્ષ થયું છે, સ્વરૂપ અદ્ભુત આશ્ચર્યકારી હોવાથી આકર્ષણ ઘણું થાય. હું આવો છું, હું આવો છું, આવો છું, આવો છું, ખૂબ મુખ્યતા આવી જાય સ્વરૂપની મુખ્યતા, અને સ્વરૂપનું લક્ષ્ય રહ્યા કરે, સ્વરૂપની મુખ્યતા પણ રહ્યા કરે. પણ વિશેષને ગૌણ કરીને સામાન્યમાં વેદનને આવિર્ભૂત ન કરે, અનુભવ સુધી ન પહોંચે, વિકલ્પ પ્રયા કરે, એને નિશ્ચય નહીં નો પક્ષ કરે છે એમ કહેવાય. નિશ્ચય નહીં નો એ જીવ પક્ષ કરે છે, પક્ષાંતિક્રાંત થવું પડશે ત્યારે અનુભવ આવશે. એવું છે એટલે એ જે જીવને સ્વરૂપનું લક્ષ થયું છે એવો જે જીવ છે એ પણ વેદનને સંભાળે છે, આવિર્ભૂત કરે છે, સાથે સાથે સ્વરૂપને લક્ષમાં રાખી અને વેદનને આવિર્ભૂત કરે છે. એવું એનું પુરુષાર્થનું અને કાંતિક કાર્ય છે. વાર લાગે કેમ કે સ્વરૂપ લક્ષ્મણ આવ્યા પછી બધાને અનુભવ થવાનો કાળ એક નથી. કોઈ અંતર્મુહૂર્ત માં થાય, કોઈ એક દી માં થાય, કોઈને 6 મહિના લાગે. કારણ શું? સ્વરૂપ તો લક્ષમાં છે, નિશ્ચયનો પક્ષ બંધાણો છે, પણ વેદનને આવિર્ભૂત થવાની પ્રક્રિયામાં આવવો જોઈએ. જ્ઞાન વિશેષને ગૌણ કરે અને જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરે સ્વરૂપ લક્ષે. એમ સ્વરૂપનું જ્ઞાનમાં એક સાથે અનેક કાંતિક કામ થયું. સ્વરૂપનું લક્ષ અને અંદરમાં સામાન્ય વેદનનો આવિર્ભાવ, એવી રીતે પુરુષાર્થ ચાલે. સાઇમલ્ટેનિયસ એવી કાર્ય પદ્ધતિ છે. બહુ પ્રેક્ટિકલ સાઈડ છે, એમ ચાલવું જોઈએ. બે પડખા સંભાળનાર જોઈએ, અનુભવમાં પહોંચનાર બે પડખાને સંભાળે. ભલે લક્ષ છે એની મુખ્યતા છે, વેદનની ગૌણતા છે, આવિર્ભૂત તો થવું જ જોઈએ. એવી ગૌણતા ન કરે પર્યાયમાં વેદન અનુભવ નું કઈ નહીં, મારે તો સ્વરૂપ લક્ષમાં આવી ગયું ને એમ નથી. એટલે ગુરુદેવે એ સ્ટાઇલ લીધી છે, વેદન અપેક્ષા એ ગૌણ કરીશ તે નહીં ચાલે. હું તો તને લક્ષ અપેક્ષા એ પર્યાય ની ગૌણતા કરાવી હતી, વેદન અપેક્ષા એ નહીં. એવું એવી ભાષા આવી છે, એવી શૈલી આવી છે. તેનો અર્થ શું? પુરુષાર્થ કરનારને સાઇમલ્ટેનિયસલી સ્વરૂપની મુખ્યતામાં રહીને વેદનને આવિર્ભાવ કરવાનો, સામાન્યનો આવિર્ભાવ કરવાનો પ્રકાર ચાલે છે. એક સાથે એટલે એમ લઈએ ભાવનામાં, આપણે લીધું છે સ્વરૂપની ભાવનામાં એકાંત શુદ્ધ, એકાંત શુદ્ધ પ્રત્યક્ષ અનુભૂતિ સ્વરૂપ છો. અનુભૂતિ એટલે વેદન, જે સામાન્યમાં જે વેદન ચાલે છે એમાં એડલ્ટ્રેશન થયું નથી. એટલે એકાંત શુદ્ધ અને વેદન પ્રત્યક્ષ હોવાથી પ્રત્યક્ષ અનુભૂતિ સ્વરૂપ છો. વેદનનો આવિર્ભાવ કરે, લક્ષ્મણમાં ત્રિકાળી ઉપર ભેંસ દે, ભેંસ ત્યાં દે અને વેદનને આવિર્ભૂત કરતો જાય. જેમ છરી ચાકાને સજાવતી વખતે ભેંસ દે સરાણ ઉપર, પણ આંગળીથી ધારને તપાસતો જાય. જો ધારને ન તપાસે તો મૂઠી થઈ જાય શરીર, હસતા ઘસતા, કેમ કે એના પણ એંગલ હોય છે, એને જુદા જુદા એંગલથી ધાર આપે છે, અવળી હવળી બે બાજુથી ધાર આપે છે, અને ધાર બરાબર એંગલ એનો બરાબર ઘસાય છે કે નહીં એને તપાસતો જાય છે. ત્યારે આશ્ચર્ય કરીને આગળ સ્પર્શ કરી લે, ભીષ દેવામાં જોર આપે, લક્ષ ઉપર લક્ષના વિષમાં જોર જાય છે, આ વેદન આવિર્ભૂત કરતો જાય છે. એમ છે એ ચોક્કસ પ્રકારની પ્રક્રિયા છે. એટલે પ્રવચન સારની 172 ની ગાથાના 20મા બોલમાં એમ કીધું કે દરેક સામાન્ય થી નહીં આલિંગિત એવી જે શુદ્ધ પર્યાય તે આત્મા છે. પ્રત્યભિજ્ઞાનનો વિષય હું જે દ્રવ્ય સામાન્ય પ્રત્યભિજ્ઞાન એટલે તેનું તે તેનું તે તેનું તે એવું જે દ્રવ્ય સામાન્ય એનાથી નહીં આલિંગિત એવી શુદ્ધ પર્યાય તે આત્મા છે. દ્રવ્ય સામાન્ય આત્મા નો ત્યાં વેદનને આત્મા કીધો એમાંથી બોલ કાયદા છે. થોડુંક સૂક્ષ્મ વિષય છે એટલે પ્રેક્ટિકલ લાઈનમાં ન આવે તો લાઈન હાથમાં ન આવે. અહીં સુધી રાખ્યું.